તારીખ 21/9/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 833 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 405.
શ્રીમદ રાજચંદ્ર વચન પત્રાંક 833 આનું 620 સર્વદ્રવ્યથી સર્વક્ષેત્રથી સર્વકાળથી અને સર્વભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. નમસ્કાર વચન છે પહેલું, કે જે મહાપુરુષો કોઈ પણ પ્રકારના બાહ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પ્રતિબંધ પણ પામ્યા નહીં, ક્યાંય પણ એમને ઉપયોગ ખેંચાવાનું કારણ બન્યું નહીં. નિજ સ્વરૂપ જે અનંત સુખધામ છે તેના ખેંચાણમાં રહ્યા, પણ સુખથી શૂન્ય એવા કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના ખેંચાણમાં ન રહ્યા. મૂળ તો ખેંચાણનું કારણ તો જીવને સુખ છે. જેણે સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સુખથી શૂન્ય જોયા અને પોતાનું સ્વરૂપ જેણે અનંત સુખથી ભરપૂર જોયું, એ પ્રકારે જેઓ સહજપણે અપ્રતિબંધ રહ્યા, કોઈ પણ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પોતાનો ભાવ અટક્યો નહીં, રોકાયો નહીં, પ્રતિબદ્ધપણો પામ્યો નહીં અને નિજ સ્વરૂપમાં સ્થિર રહી ગયા, તે પરમ પુરુષોને નમસ્કાર છે. એવા પુરુષોને હું નમસ્કાર કરું છું, હું નમું છું. એવું થવા અર્થે, એવું પરિણમન થવા અર્થે હું નમું છું. નમવાનું કારણ એ છે કે પોતાને પણ એવો જ થવાનો ભાવ છે, એટલે હું નમું છું. કેવા છે વિતરાગ પુરુષો, કે જેને કાંઈ પ્રિય નથી, જેને કાંઈ અપ્રિય નથી. જગતમાં બધા જ પદાર્થો જેને માત્ર જ્ઞાનનું જ્ઞેય છે, માત્ર જ્ઞેય તરીકે જ્ઞાનમાં પ્રતિભાસે છે અને તે પ્રતિભાસ આવતા કાંઈ પ્રિય નથી લાગતું, કાંઈ અપ્રિય નથી લાગતું. જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, એટલે કે કોઈ જીવ અહિત કરશે મારું શત્રુ છે તે અહિત ચિંતવે છે, કોઈ જીવ મારો હિત કરી દેશે, કોઈ અહિત કરશે કે કોઈ હિત કરશે એવું જેને દેખાતું નથી, કેમ કે એ પણ જ્ઞેય છે. જગતના કોઈ પણ પ્રકારના ભાવોને ધારણ કરનાર એવા જીવ હોઈ શકે છે કે જે પોતાનું બુરું ચિંતવે અથવા પોતાનું ભલું ચિંતવે એવા બીજા જીવો હોઈ શકે છે, પણ એના પરિણામ છે. આ જીવના પરિણામ તો માત્ર એને જ્ઞેય તરીકે જોવે છે. એટલે જેને કોઈ શત્રુ નથી અને જેને કોઈ મિત્ર નથી, જેને માન નથી અને અપમાન નથી, કોઈ પ્રશંસા કરે તો પણ જેને કાંઈ માન મળ્યું એવી અસર થતી નથી, કેમ કે પોતે ત્રણ લોકનો નાથ છે, બીજા એને શું માન આપે, કેટલું માન આપે, કે એને કોઈ અપમાન કરે તો એ કલ્પના માત્ર છે, પોતાને કાંઈ લાગે કે વળગે. એવું માન અને અપમાનના અનુભવ થવાનો જેને અભાવ થઈ ગયો છે. લાભ અને અલાભ જેને કાંઈ નથી, આમ થયું તો લાભનું કારણ છે, આમ થયું તો નુકસાનનું કારણ છે, એ પણ જેને ચાલ્યું ગયું છે. કેમ કે આત્માને વિશે કાંઈ આવવું થતું નથી, આત્માના સ્વરૂપમાંથી કાંઈ ગુમાવવાનું થતું નથી. અખંડ શુદ્ધ ચૈતન્ય અનાદિ અનંત એમ નેમ એટલું ને એટલું રહે છે, એમાં હાનિ વૃદ્ધિ થવાનો કોઈ અવકાશ નથી. એમ હોવાથી જેને લાભ લાભ નથી, જેને હર્ષોક નથી, એ પણ લાભના કારણે હર્ક થાય અને શોક અને અલાભના કારણે શોક થાય. હર્ક શોક તો એનું પરિણામ છે, લાભ અલાભ કારણ છે. કારણ નથી તો કાર્ય પણ નથી, એ તો આપોઆપ છે. જેનું કારણ નથી એનું કાર્ય નથી. એટલે લાભ અલાભ હર્ક શોક કારણ કાર્ય જેને નથી, અને જન્મ મૃત્યુ પણ જેને નથી. હું જન્મો કે હું મરીશ એ કલ્પના પણ જેની લઈ પામી છે, કેમ કે પોતે શાશ્વત સ્વરૂપનો અનુભવ કરે છે, ત્રિકાળી શાશ્વત પદનો અનુભવ કરે છે. જન્મ મૃત્યુ તો દેહના ધર્મો છે, દેહની અવસ્થાઓ છે, આત્માની અવસ્થાઓ નથી. તો જે દેહની અવસ્થાઓ છે એ ભ્રાંતિગતપણે પહેલા જીવ પદમાં જણાતી હતી. શું આત્મસિદ્ધિમાં લીધું છે ને, દેહની અવસ્થા જીવ પદમાં જણાય છે, અધ્યાસથી ભ્રાંતિથી જીવ પદમાં જણાતી હતી. હવે શુદ્ધ ચૈતન્ય શાશ્વત તત્વ ભિન્ન જોયું, કે એને જન્મ મૃત્યુ પણ જેને, એ દ્વંદનો પણ જેને અભાવ થયો. આ બધા દ્વંદ્વ, દ્વંદ્વ એટલે જોડકા, રાગ દ્વેષ અને મોહના નિમિત્તભૂત એવા જે પ્રકારો છે તે બધા પ્રકારોનો અભાવ થઈને જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, અત્યારે પણ જેવો શુદ્ધ ચૈતન્યમાં સ્થિતિ પામ્યા છે, પામી ગયા છે, પૂર્ણ વર્તમાન લીધો, પામ્યા છે એટલે ભૂત વર્તમાન લીધો, પામી ગયા છે, પામે છે એટલે ચાલુ વર્તમાન લીધો, અને પામશે ભવિષ્યમાં જે કોઈ જીવો, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સ્વઆનંદ આશ્ચર્ય ઉપજાવે છે એવા પુરુષાર્થવંત મહાપુરુષોનો ઉત્કૃષ્ટ પરાક્રમ, એ પરાક્રમ જાણીને આનંદ થાય છે અને આશ્ચર્ય પણ થાય છે, બે ભાવ થાય છે એક સાથે. એવા સ્વરૂપની અંદર લીનતા કરી રાગ દ્વેષના નિમિત્તો સંપ્રાપ્ત હોવા છતાં પણ જેને રાગ દ્વેષ થયા નહીં અને શુદ્ધ ચૈતન્ય વિશે સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા, તેમનો પુરુષાર્થ છે તે આશ્ચર્ય ઉપજાવે એવો પુરુષાર્થ છે. શું કે છે, એ પુરુષાર્થ આશ્ચર્ય ઉપજાવે એવો છે અને એમના આનંદને જોઈને આનંદ પણ ઉપજાવે એવો છે, આનંદમય દશા છે એ આનંદને પણ ઉપજાવે છે. એમ કેવી શૈલીથી વિતરાગ પુરુષોનું વર્ણન કર્યું છે. તે મહાપુરુષોને દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથા તથ્ય દીઠો છે. દેહથી જેમ વસ્ત્ર ભિન્ન છે એમ આત્માથી પણ જેણે દેહ ભિન્ન છે, અને જેવો ભિન્ન છે એવો જ સંબંધ એને દીઠો છે. સંયોગ હોવા છતાં પણ એક જોડે રહેલું પૂતગળનું ખોખું છે. વસ્ત્ર જેમ ભિન્ન છે એમ દેહ પણ ભિન્ન છે, યથા તથ્ય જેવો છે તેવો દેહનો ભિન્ન સંબંધ જેણે દીઠો છે. બીજો દ્રષ્ટાંત લીધો છે કે મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે. મ્યાન અને તરવાર છે તે મ્યાન નથી, મ્યાન છે તે તરવાર નથી, ભલે આકાર બંનેનો સરખો છે તો પણ ભિન્ને ભિન્ન છે. એમ શરીરનો ને આત્માનો આકાર સરખો છે પણ અંદર ચૈતન્ય તત્વ ભિન્ન છે, અને બહારનું ખોખું પૂતગળ મ્યાન દેહનું છે એ ભિન્ન છે. દ્રષ્ટાંત બહુ સરસ લીધો છે, મ્યાન અને તરવારનો. બરાબર, મ્યાન તરવાર છે, છતાં તરવાર છે એ ચકચકિત છે, મ્યાન છે એમાં કાંઈ પૂલું છે. એમ આત્મા ચૈતન્ય ચમત્કારથી ચકચકિત છે, સ્વાનુભૂતિ આશતે આ ખોખું છે એમાં કાંઈ નથી, અંધારું ઘોર છે. હા, આત્મસિદ્ધિની ઘણી વાતો છે. હા, ઘણું આવે છે. પદમાં એટલો વિસ્તાર ન થાય, ગદ્યમાં વિસ્તાર થાય, પણ મુદ્દા તો બધા એમણે આત્મસિદ્ધિમાં 142 કડીમાં એમની જે વિચારધારા હતી, પારમાર્થિક જે વિચારધારા હતી, અને જે વિચારધારાને આત્માની, જે વિચારધારાને લીધે આત્માની સિદ્ધિ એટલે પ્રાપ્તિ થાય, સિદ્ધિ એટલે પ્રાપ્તિ થાય. એ લીધું છે ને આમાં, એ સિદ્ધિ શબ્દ વાપરો છે લક્ષ લક્ષણની ચર્ચામાં. જ્ઞાન માત્રસ્યો સ્વસંવેદનાત સિદ્ધિ, સ્વસંવેદનથી જ્ઞાન માત્રની પ્રાપ્તિ છે. શું? પ્રસિદ્ધ હિ જ્ઞાનમ, જ્ઞાન પ્રસિદ્ધ છે. જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદનાત સિદ્ધિ, જ્ઞાન માત્રને તો સ્વસંવેદનથી એની પ્રાપ્તિ છે. પ્રાપ્તિ એટલે અનુભવ છે, ને અનુભવ છે એ પ્રાપ્તિ છે. એમ આત્મસિદ્ધિ છે, આત્માની પ્રાપ્તિ થાય એવી સઘળી વિચારણા પ્રયોજનભૂત બધા પડખેથી એમણે લઈ લીધી છે. પ્રતિપક્ષ મતાર્થીમાં પ્રતિપક્ષ દર્શાવ્યો, આત્માર્થીમાં પાત્રતા દર્શાવી. જે આત્માર્થી નથી તે મતાર્થી છે, મતાર્થી છે તે કદી આત્માર્થી નથી. આમ છે. જ્ઞાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે, તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, ભિન્ન સંયોગ માત્ર અવધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે. જો આ 15મી ગાથા, અવધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, એવા અવધ સ્પષ્ટ આત્માને અનુભવનાર મહાપુરુષોને તો જીવન અને મરણ બંને સમાન છે. એટલે કે દેહ રહે તો એ જ્ઞાનનું જ્ઞેય છે, દેહનો વિયોગ થાય તો તે પ્રસંગ પણ જ્ઞાનનો જ્ઞેય છે. હું તો જ્ઞાન સ્વરૂપે છે, અન્ય પદાર્થો જ્ઞેય પણ એ જણાય છે. તે અન્ય પદાર્થો આવે કે જાય એમાં જ્ઞાનને શું લેવા દેવા? રસ્તા ઉપર માણસો ટ્રાફિક આવે જાય એમાં જોનારને શું લેવા દેવા? કાંઈ નહીં, એને કાંઈ સંબંધ નથી. આવે છે પોતાના કારણે આવે છે, જાય છે પોતાને કારણે જાય છે. શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આવે છે કે એક માણસ રણમાં બેઠો હતો, નિર્જન સ્થળમાં, એમાં રાજા એની સેના સહિત નીકળ્યો એટલે રાજી રાજી થઈ ગયો. આવતો જોયો, રાજાની સેના આવતી જોઈ એટલે રાજી રાજી થઈ ગયો. હા હા, આટલા બધા, હું એકલો હતો એમાં આટલા બધા આવ્યા. એ સેના તો એને રસ્તે જતી હતી એટલે એ તો પાછી આગળ નીકળી ગઈ, એટલે માંડ્યું રોવા. શું? અરે રે, આ બધા આવીને વ્યા ગયા. શું? એમ આ જીવ સંસારમાં કુટુંબ પરિવારમાં આવે છે ત્યારે રાજી થાય છે, અને એમાંથી ટાઈમ થાય ત્યારે એક પછી એક હાલવા માંડે ત્યારે રોવા બેસે. આવ્યા પણ એને કારણે, ગયા પણ એને કારણે છે. ગાંડો હતો એટલે એમ કરતો હતો. જ્યાં દ્રષ્ટાંતમાં ગાંડો લીધો છે શાસ્ત્રકારે, કે પાગલ માણસ હતો, રાજાનું સૈન્ય આવ્યું એટલે રાજી રાજી થઈ ગયો, ઠેકડે ઠેકડા મારવા માંડ્યો, નાચવા માંડ્યો. અહીંયા નાચે છે ને, લગ્ન પ્રસંગ હોય, બીજું ત્રીજું હોય ત્યારે માણસો નાચવા માંડે છે કે નહીં? હે, એ પાછા એ લીના એ રોવા માંડે, વળી પાછું કોઈ એમાંથી ઓછું આગું પાછું થાય એટલે માંડે પોક મૂકીને રોવા. ઓલાને ગાંડો ગણીને, બરાબર, ગાંડો તો એવું જ કરે, ગાંડાને તો એવું જ થાય, અને અહીંયા આયા પણ એ જ પ્રકારનું ગાન પણ સિવાય બીજું કાંઈ નથી. હા, એ વળી વધારામાં છે. ગાંડો થઈને દાપણ જાજુ કરે છે, એવું છે. એ છે કે જેને દેહથી ભિન્ન આત્મા જ અનુભવ્યો લીધું છે, જેને દેહથી ભિન્ન એવો આત્મા અનુભવ્યો એને તો જીવન અને મરણ બંને સમાન છે. દેહનો સંયોગ હો કે દેહનો વિયોગ હો, મારા ચૈતન્ય સ્વરૂપને દેહના એક રજકણ પરમાણુ સાથે કાંઈ પણ સંબંધ નથી લેવા કે દેવા. અનંતા પરમાણુ આવ્યા સંયોગમાં, અનંતા પરમાણુ ગયા, જીવ એમને એમ એવો ને એવો છે, એથી એનામાં કાંઈ લેવા દેવા વધઘટ થતી નથી. જો દેહનો સંયોગ વિયોગ એ હરખશોકનું કારણ નથી, તો પછી સંસારના જેટલા કોઈ પ્રસંગો છે એ બધા એનાથી નીચેના લાભ નુકસાનની ગણતરી વાળા છે. સંસારની લાભ નુકસાનની ગણતરી છે, પણ એથી બધા એની નીચે વાળાના છે, પછી કાંઈ પ્રશ્ન રહેતો નથી. જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચીતી સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, હવે સ્વરૂપનો મહિમા કરે છે, જેમાં એ લીન થાય છે, સ્થિતિ પામે છે, સ્થિરતા ધારણ કરે છે, એ કેવું તત્વ છે કે જે અચિંત્ય દ્રવ્ય છે, જેનું ચિંતવન કરી શકાય નહીં, ચિંતવનથી પેલે પાર જવું પડે, અનુભવ કરવા માટે તો ચિંતવનથી આગળ વધીને પરિણામ અતિન્દ્રિય દશા ધારણ કરે ત્યારે એ અનુભવમાં આવે છે, એવું જે દ્રવ્ય અચિંત્ય છે એની શુદ્ધ ચીતી સ્વરૂપ કાંતિ, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવી જે એનું તેજ છે, કાંતિ એટલે તેજ છે, શુદ્ધ ચૈતન્ય એટલે ચેતનાનું જે તેજ છે, આ ઉદ્ગળ તેજની ચેતનાનું જે તેજ છે, શું એને પ્રકાશ શક્તિ લીધી છે ને, વેદનને પ્રકાશ શક્તિમાં લીધી છે, શું એ પરમ પ્રગટ થઈને અચિંત્ય કરે છે, એ જ્યારે શાંત નિરાકુળ આત્માનું સ્વસંવેદન પ્રગટ થાય છે, ત્યારે પણ કોઈ અચિંત્ય દશા પ્રગટ થાય છે, ત્યારે પણ જે અચિંત્ય દશા પ્રગટ થાય છે તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે, એવું જે અચિંત્ય દ્રવ્ય છે એ બીજું કાંઈ નહીં પણ પોતાનું જ સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ જ છે, પોતે જ છે, બીજું કોઈ નથી. શું કહે છે, આ કિંમત આવવાની વાત છે. જેને સ્વરૂપની મૂલ્યાંકન થયું છે એ સ્વરૂપનો મહિમા કરે છે. ઘરમાં 50 કિલો સોનાનો ઢાળિયો પડ્યો હોય, મોટી પાટ 50 કિલોની સોનાની પાટ પડી હોય, હે તો એનો મહિમા એને ખસે નહીં. અહીંયા 3 લોકનો નાથ બિરાજમાન છે, અચિંત્ય દ્રવ્ય, ઓલોને તો કિંમતે થાય છે કે ચાલો એની 50 લાખ કિંમત તો છે, આની આની તો કાંઈ કિંમત થાય એવું નથી, એવી વસ્તુ પડી છે અચિંત્ય એમ કે છે. તે સ્વાભાવિક સહજ સ્વાભાવિક એવું પોતાનું સ્વરૂપ છે, એવો નિશ્ચય જે પરમ કૃપાળુ પુરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે. એવો નિશ્ચય જેમણે પ્રકાશ્યો, એવો નિશ્ચય કરવાનું જેણે પ્રકાશ્યું, કે એ જીવો એવો નિશ્ચય કરો કે તમારું દ્રવ્ય છે તે અચિંત્ય છે, એનો પ્રકાશ પણ એનું સંવેદન પણ અચિંત્ય છે, એવું પ્રકાશનાર, એવો એવું સ્વરૂપ છે એમ નિશ્ચય પ્રકાશનાર, એવો નિશ્ચય જેણે પ્રકાશ્યો, નિશ્ચય સ્વરૂપ એવું છે એમ જેણે પ્રકાશ્યું, તે સત્પુરુષોનો પણ અપાર અપાર ઉપકાર છે, કેમ કે પોતે દીનહીન રાકો થઈને ફરતો હતો, પોતાના સુખની ભીખ પૂદગળ પરમાણુમાં એ માગતો હતો, અનંત સુખ અંદરમાં ભર્યું છે અને પૂદગળ રજકણ જેમાં સુખ નથી એની પાસે સુખની ભીખ માગે. આવી સ્થિતિ જેણે બદલાવી નાખી, કેમ કરીને બદલાવી નાખી, કે આવું તારું દ્રવ્ય છે એમ નિશ્ચય પ્રકાશીને જેણે આખી પરિસ્થિતિ બદલાવી નાખી. એવું પ્રકાશ કરનાર, એવું કહેનાર, એ કહેનારનો પણ અપાર અપાર ઉપકાર છે. એનો એ કહેનારનો પણ એટલો ઉપકાર છે, જુઓ, કહેનાર કહેનાર છે, સાંભળનાર સાંભળનાર છે, પણ જુઓ સાંભળનારની સ્થિતિ. અરે, મારા ધ્યાન ઉપર આ વાત અનંતકાળમાં કોઈ વાર આવી નથી. મારું લક્ષ્ય જેણે મારા અચિંત્ય દ્રવ્ય ઉપર દોર્યું, એ અચિંત્ય દ્રવ્ય ઉપર લક્ષ્ય જવાનું કોઈ કારણ અત્યાર સુધી આવું બન્યું નથી. જે બન્યું, એટલે જેના વચનના યોગે સ્વરૂપ લક્ષ થાય છે એનો ઉપકાર માનવામાં પણ બેહદ ઉપકાર એનો જોવામાં આવે છે. અપાર એટલે બેહદ ઉપકાર એનો જોવામાં આવે છે, કેમ કે હિત પણ બેહદ થશે ને. તે પરમ કૃપાળુ સત્પુરુષો એ પ્રકાશો, એવું તારું સ્વરૂપ છે એમ નિશ્ચય જેણે પ્રકાશો, તેનો અપાર અપાર ઉપકાર છે. સ્વરૂપનો મહિમા કર્યો છે અને સ્વરૂપને દર્શાવનાર એવા સત્પુરુષનો પણ મહિમા કર્યો છે. ચંદ્રભૂમિને પ્રકાશે છે અને તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે. ચંદ્ર છે એ ભૂમિને પ્રકાશે છે, એમ કહેવાય છે કે ચંદ્રભૂમિને પ્રકાશે છે, કેમ કે પહેલાં અંધારામાં જે જમીન નહોતી દેખાતી એ બધું દેખાવા મળ્યું. એના કિરણની કાંતિના પ્રભાવથી આખી જાણે એક સફેદ ચાદર બિછાવી હોય, સફેદ નહીં પણ રૂપેરી ચાદર બિછાવી હોય એવું ચંદ્રના ચાંદનીના પ્રકાશમાં પૃથ્વી જોવામાં આવે છે. તેમ છતાં પણ કાંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે થતો નથી. તેથી પણ કાંઈ ચંદ્ર છે એ ભૂમિરૂપ થાય છે કે ભૂમિ ચંદ્રરૂપ થાય છે, બે એક થઈ ગયા એવું લાગે. ચાંદની અને જમીન જાણે એક થઈ ગયા હોય એવું લાગે, છતાં બંને ભિન્ને ભિન્ન છે. એમ સમસ્ત વિશ્વનો પ્રકાશક એવો આ આત્મા, આખું વિશ્વ જેનામાં પ્રતિબિંબિત થાય છે. પ્રવચન સારમાં તો બહુ લીએ છે કે જાણે કે આખું સચરાચર વિશ્વ જાણે કે જ્ઞાનમાં ખોડાઈ ગયું હોય, જ્ઞાનમાં ચિતરાઈ ગયું હોય અને જ્ઞાનમાં કોતરાઈ ગયું હોય, એટલું બધું લીધું છે. શું તેમ લાગે છે એવો પ્રકાશ કરે છે, તો પણ તે પ્રકાશ જ્ઞાનનો પ્રકાશ છે એ વિશ્વરૂપ થતો નથી. જ્ઞાન જ્ઞાન રહે છે અને વિશ્વના અનંત જ્ઞેયો તે જ્ઞેય રહે છે, ભિન્ન ભિન્ન રહે છે, કોઈ એકબીજાને સ્પર્શતા નથી. સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. શું છે એવો આ આત્મા, વિશ્વનો પ્રકાશક એવો આ આત્મા, તો સદા સર્વદા પોતાના ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. ચૈતન્ય સ્વરૂપનું ઉલ્લંઘન કરીને પોતાની મર્યાદા બહાર ક્યાંય જતો નથી. સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે, અને જે જણાય છે એ પદાર્થોની અંદર અભેદતા થઈ જાય છે, અને આ મારું છે, આ શરીર મારું છે, એનું છૂટું પડવું થવું જ ન જોઈએ, મરવું જ નથી ને, એટલે કે એ છૂટું પડવું જ ન જોઈએ, આ સંયોગો છે એ જુદા થવા ન જ જોઈએ. શું વિશ્વમાં જીવ અભેદતાને માને છે એ જ ભ્રાંતિ છે. એવું જે પોતાનો સંબંધ પણ માને છે એ જ ભ્રાંતિ છે. આ ભ્રાંતિ અનાદિની છે જીવની. શ્રી ગુરુના વચનથી એને શંકા પડી જાય કે નહીં હું ભૂલ્યો છું. આ જે અનુભવ થાય છે એ જૂઠનો અનુભવ. પરપદાર્થથી મને લાભ, પરપદાર્થથી મને નુકસાન, પરપદાર્થથી મને કાંઈક થાય એ ભ્રાંતિ છે એમ સત્પુરુષના વચનથી સમજાતા જેને શંકા પડે અને સત્યને શોધવા નીકળે તો એ ભ્રાંતિ આપોઆપ મળી પડે. ભ્રાંતિ મળી પડે તો જે ભાવો એને સુખરૂપ વિભાવ ભાવો સુખરૂપ લાગતા હતા એ દુઃખરૂપ લાગે. જ્યાં સુધી રાગાદી ભાવોમાં વિકલ્પમાં દુઃખ નથી લાગતું ત્યાં સુધી ભ્રાંતિમાં કાંઈ ફેર પડ્યો નથી. આ એક આંખ છે, ભ્રાંતિને માપવાના મીટરનો આ એક આંખ છે કે જે વિકલ્પો દુઃખમય છે તે વિકલ્પોમાં દુઃખ નથી લાગતું ત્યાં સુધી ભ્રાંતિ ગઈ નથી, અથવા ભ્રાંતિમાં ફેરે પડ્યો નથી. ગઈ તો નથી, એ તો દશા થાય ત્યારે જ્ઞાન દશામાં જાય, પણ ફેર પડ્યો નથી. જે પાત્રતામાં આવીને ફેર પડવો જોઈએ આ જગ્યાએ અનુભવમાં ફેર પડવો જોઈએ. જાણવામાં ફેર પડે ત્યારે એને એમ થાય કે મને જ્ઞાન થયું. શાસ્ત્રો વાંચીને જાણવામાં ફેર પડે ત્યારે જ્ઞાન માને છે, પણ આ અનુભવના માર્ગમાં તારા અનુભવમાં શું ફેર પડ્યો એ દેખાડ ને. જાણવાનું મારે કાંઈ દેખાડવાનું કામ નથી, જાણપણું કાંઈ દેખાડવામાં એ કાંઈ જરૂર નથી દેખાડવાની, તારો અનુભવ દેખાડ. વિકલ્પમાં દુઃખ લાગે છે તો પાત્રતા આવી છે, તો ભ્રાંતિ મળી પડી છે, અને ભ્રાંતિ મળી પડે તો ભ્રાંતિનો અભાવ થાય. મળી પડ્યા વગર ભ્રાંતિ, દર્શનમાં મળો પડ્યા વિના કોઈ દિવસ અભાવ થતો નથી. એ તો 203માં લીધું છે ગુરુદેવ છે, દર્શન બહુ પહેલા મળો પડે છે પછી જ એનો અભાવ થાય છે, એવો ક્રમ છે. કારણ પરંપરાનો એ ક્રમ છે. જીનવાણી એ ક્રમને બતાવે છે. શું જીનવાણી એ ક્રમને બતાવે છે? કારણ પરંપરા ક્રમ. કહે છે કે એ અભેદતા માને છે, એમાં દુઃખ છે છતાં દુઃખ જણાતું નથી, એ પણ અભેદતાને સૂચવે છે. એ પણ રાગના એકત્વને સૂચવે છે. અને એ જ જીવની ભ્રાંતિ છે. એ ભ્રાંતિ છે. એ ભ્રાંતિ મટે તો સુખનો ભંડાર છે, એમાંથી સુખનો અનુભવ થયા વિના રે નહીં. પણ દુઃખમાં જ સુખ માન્યું હોય ભ્રાંતિથી એને સાચા સુખનો પત્તો લાગે એમ તો કદી બનતો નથી. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, રૂપ એવું આકાશ છે ભલે એમાં પોલાણ જેવું લાગે છે તો પણ વિશ્વનો એમાં જરાય પ્રવેશ નથી. આકાશ આકાશ જ રહે છે, આકાશ કોઈ પદાર્થને સ્પર્શતું નથી. આખા 14 બ્રહ્માંડને અવગાહન દેનારું આકાશ એ 14 બ્રહ્માંડના એક રજકણને પણ અડતું નથી. આકાશ આકાશ રહે છે, પોતાના સ્વરૂપથી અચલિત રહે છે. સર્વભાવની વાસનાથી આકાશ રહિત જ છે, કોઈ ભાવ એમાં વસતો નથી, જીવનો કે પુદ્ગળનો, ધર્માસ્તીનો કે અધર્માસ્તી કાયનો. આકાશ તો નિર્લેપ રહે છે. તેમ સમ્યક દ્રષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વદ્રવ્યથી ભિન્ન અને સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્માને દીઠો છે. સમ્યક દ્રષ્ટિઓએ તો આત્માને સર્વ અન્ય દ્રવ્યો અને અન્ય પર્યાયોથી ભિન્ને ભિન્ન દીઠો છે. સંયોગમાં છે ત્યારે પણ, આકાશમાં 14 બ્રહ્માંડ છે ત્યારે પણ 14 બ્રહ્માંડથી આકાશ જુદું છે. એમ શરીરાદિ સંયોગ છે, રાગાદિ સંયોગ છે તો પણ એનાથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા ભિન્ન ભિન્ન જ દીઠો છે, કેમ કે જાત ફેર છે. ચૈતન્યમટીને રાગરૂપ કે પૂદગળ રૂપ થાય કે પૂદગળ કે ચૈતન્ય ઘણા સંયોગમાં રહીને ચૈતન્ય રૂપ થાય એવું કદી બનતું નથી. આત્મા એમણે ભિન્ન જ દીઠો છે. સમ્યક દ્રષ્ટિ પુરુષો એ તો એ સમ્યક દ્રષ્ટિ પુરુષનું લક્ષણ એ છે કે ભિન્નપણું જોવે તે સમ્યક દ્રષ્ટિ છે, ભિન્નપણું અનુભવે તે સમ્યક દ્રષ્ટિ છે. અભિન્નપણું અનુભવે એ તો અનાદિથી પ્રાંતિથી અનુભવે છે, એ મિથ્યા દ્રષ્ટિપણું છે. એ અવગાહનની વ્યાખ્યા એવી કરી છે શ્રીમદજીએ કે એક ક્ષેત્રે રહેવા છતાં પણ પોતપોતાના સ્વરૂપે રહે. શું અવગાહન એટલે શું? શું કોઈ પ્રશ્ન પૂછો છો? કેમ કે એક પારિભાષિક ખાસ પ્રકારનો શબ્દ છે, એ અન્ય મતમાં નથી. એમ કે અન્ય મતમાં એ વિષય નથી આખો અવગાહનાનો, તો કેવળ જ્ઞાન અનુસારનો વિષય છે ને. કે એક જગ્યાએ આમ તો શું છે કે એક જગ્યાએ બીજો જે જગ્યા જે પદાર્થની હોય એ જગ્યાએ બીજો પદાર્થ આવી ન શકે, કેમ કે દરેક પદાર્થ ઘન છે, પોલાણ નથી. છતાં એક અવગાહન નામનો પરસ્પર એવો ગુણ છે કે જે જગ્યાએ એક દ્રવ્ય છે એ જગ્યાએ બીજા પાંચ દ્રવ્યો છે. એટલે છ દ્રવ્યો, આકાશ છે ત્યાં કાળાણો છે, ત્યાં ધર્માસ્થિકાય, ત્યાં જ ધર્માસ્થિકાય, ત્યાં જ પૂદગળ. પૂદગળ વગરનો કોઈ ખાલી નથી આ લોકનો પ્રદેશ, અને જીવ વગરનો કોઈ લોકનો પ્રદેશ ખાલી. પોતાના સ્વરૂપને જે છોડતા નથી, એક ક્ષેત્રે રહેવા છતાં પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના એક ક્ષેત્રે રહે તેને અવગાહન કહેવામાં આવે છે, એવી વ્યાખ્યા કરી છે. અહીંયા કે છે કે જીવમાં અન્ય પદાર્થો જણાયા એનું શું? તો કે ના, અન્ય પદાર્થો અન્ય પદાર્થમાં રહ્યા છે. અહીંયા પ્રતિબિંબ આવ્યું છે, જ્ઞાન જ્ઞેયાકાર થયું છે. જ્ઞાન જ્ઞેય રૂપે થયું નથી, જ્ઞેય જ્ઞાન રૂપે થયા નથી, માત્ર પ્રતિબિંબ આવ્યું છે નિમિત્ત નૈમિત્તિક સંબંધે. અથવા જ્યાં શરીર છે ત્યાં દેહ છે, તો પણ એ અવગાહન છે એક ક્ષેત્રે. દેહ આત્મા રૂપે થયો નથી, આત્મા દેહ રૂપે થયો નથી. પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વિના જડ અને ચૈતન્ય ભિન્ને ભિન્ન રહ્યા છે એવો જેણે અનુભવ કર્યો છે તે સમ્યક દ્રષ્ટિ છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી તેવા આ આત્માનો નાશ પણ ક્યાંથી હોય એમ કહે છે. જેની ઉત્પત્તિ કોઈ પણ બીજા પદાર્થને કારણે ક્યારેય થઈ જ નથી, નવો ઉત્પન્ન થયો જ નથી, પોતે અનાદિનો છે છે ને છે જ, એનો આત્માનો નાશ પણ ક્યાંથી હોય ને કેવી રીતે થાય? કે નાશ થવાનો પણ પ્રશ્ન નથી. મૃત્યુનો ભય સૌથી વધારે છે ને જીવને, કહે છે કે એ તો તું હાવ ખંખેરી નાખ. તારી ઉત્પત્તિ નથી તો પછી તારો નાશ થવાનો પણ કોઈ અવસર છે જ નહીં, અશક્ય છે. અજ્ઞાનથી અને સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. દર્શનમાં અને ચારિત્રમાં બે લઈ લીધા છે. શું? અજ્ઞાનમાં દર્શનમો સાથે છે અને પ્રમાદમાં ચારિત્રમો છે. સંસાર અવસ્થામાં બંને મોહ પ્રવર્તે છે. એકલો દર્શનમો છે ને ચારિત્રમો નથી એવું નથી, બે કામ કરે છે. અજ્ઞાનથી અને સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે, એ માત્ર એનો ખોટો ભય છે, જૂઠો ભય છે. શું? તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગ્રત થઈ એ ભ્રાંતિને છોડીને પોતાના શુદ્ધ ચૈતન્ય કેવો છે નિજ અનુભવ પ્રમાણ આત્મા છે, જેટલામાં જ્ઞાનનું વેદન થાય છે એટલામાં વ્યાપેલો છે નિજ અનુભવ પ્રમાણ. કેટલું ક્ષેત્ર છે? નિજ વેદન પ્રમાણ કહો કે નિજ અનુભવ પ્રમાણ કહો, એટલું ક્ષેત્ર છે પોતાનું. બહુ સારો વિષય લીધો છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈને એટલામાં જ પોતાપણું અનુભવ ગોચર કરીને સારી રીતે પરમ જાગૃત થઈને એટલે એટલામાં જ પોતે છે એવી જાગૃતિ જાગૃતપણે અનુભવમાં રહીને. જ્ઞાની તો સદાય નિર્ભય છે, જ્ઞાનીને કોઈ ભય થતો નથી. સપ્ત ભય રહિત લીધા કે નહીં? સમ્યક દ્રષ્ટિ સપ્ત ભય રહિત છે. સાત કળશ લીધા છે, સાતે સાતે ભયના સાત કળશ લીધા છે. જ્ઞાનીને કોઈ ભય નથી. કેમ નથી? કે સતતમ જ્ઞાનમ વિંદતી એવા શબ્દ લીધા છે. સહજમ સતતમ જ્ઞાનમ વિંદતી, એ સહજપણે સતતપણે જ્ઞાનને વેદે છે. અને નિજ અનુભવ પ્રમાણ પોતાના શુદ્ધ ચૈતન્યને વેદતા એમને મૃત્યુની, ભયની, લૂંટાવાની, ચોરીની, અકસ્માતની કોઈ ભ્રાંતિ રહેતી નથી. માત્ર એ ભ્રાંતિ છે હે, આ સંજ્ઞા છૂટી જાય છે. ચોથા ગુણ સ્થાને ભય સંજ્ઞા છૂટી જાય છે. લ્યો ઠીક, છઠ્ઠા ગુણ સ્થાને આહાર સંજ્ઞા તૂટી જાય છે. પછી સંજ્ઞા જેમ જેમ મોક્ષ માર્ગમાં જાય છે એમ એની સંજ્ઞા ચારે સંજ્ઞા તૂટી જાય છે. છઠ્ઠા ગુણ સ્થાને આહાર સંજ્ઞા નથી હોતી, આહાર્ય છે પણ આહાર સંજ્ઞા નથી. ચોથા ગુણ સ્થાને ચારિત્ર મોહનો ભય છે પણ ભય સંજ્ઞા નથી. એમ છે શું એવું છે? એ તો એ છૂટી જાય ત્યારે મુક્તિની જે મસ્તી છે એ જુદી ચીજ છે. આખી જ્યારે બંધનથી છૂટે છે, સંજ્ઞાના બંધનથી, ભાવબંધનથી, અનાદિથી બંધાયેલો એવો જીવ એ સંજ્ઞાથી છૂટે છે ત્યારે જે એની મુક્તિની જે મુક્તપણાની સ્વતંત્રપણાની જે મસ્તી છે એ કોઈ અલૌકિક ચીજ છે. શું એ વસ્તુ અલૌકિક છે? અવર્ણનીય વસ્તુ છે ને, એનું કોઈ વર્ણન થઈ શકે એવું નથી. વાછડો જેમ છે સાંજે છોડે ત્યારે ઠેકડા મારે એ એના જેવું છે. એવી સ્વતંત્રતાનો આહલાદ કોઈ જુદી જાતનો છે. તેજ ભ્રાંતિ નિવૃત્ત કરીને શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. જ્ઞાનીને ક્યારેય ભય નથી, સ્વપ્નમાંય ભય નથી. લ્યો ઠીક, જ્ઞાનીને સ્વપ્નમાં પણ ભય નથી. ચારિત્ર મોહનો સહેજ ઉપરનો આવી જાય એ સહેજ છે, બાકી ખરેખર એને ક્યાંય ભય નથી. એવી અંદર શુદ્ધ ચૈતન્યની જાગૃતિની એક ધારા, ધારાવાહી પરિણતિ જાગ્રત દશાની છે. એમાં જાગ્રત છે, સ્વરૂપમાં જાગ્રત છે, ઉપયોગ બહાર જાય છે એમાં જાગ્રત અને સાવધાન નથી. એમાં સાવધાની છૂટી ગઈ છે. જ્ઞાની સદાય નિર્ભય છે. મિથ્યા દ્રષ્ટિ ગમે એટલો સાધન સંપન્ન હોય ને તોય એને અનિત્યતાનો ભય એના કાળજાને કોરી નાખે. કડક કડક ઉંદર કાપે એમ એનું કાળજું કપાતું હોય. અરે રે શું થશે, ક્યારે શું થશે, અરે રે ક્યારે શું થશે, કેમ કે આંખ તો અચિંતી જ મિચાય છે. મૃત્યુના ભયથી સદાય ફડફડતો રહે છે, મૃત્યુના ભયથી સદાય ફડફડતો રહે છે. હા, સંયોગમાં એને સંયોગનો વિયોગ થશે તો ક્યારેક આમ થશે તો ક્યારેક આમ થશે, તો અકસ્માત થશે તો ધરતીકંપ થશે તો મોટો રોગ આવી પડશે તો શું, પરલોકમાં કોને ખબર કેવા કેવા પરિણામના ફળ આવશે કોને ખબર, આપણને કાંઈ ખબર નથી રહી. શું હાથે હાથ ભયથી એની ભયની પરિણતિ ચાલુ છે. બહારમાં હશે ને આનંદ કરતો દેખાય એ વખતે ભયની પરિણતિ એની ચાલુ છે. ભયથી મુક્ત નથી થયો, આનંદથી નાચતો હોય ત્યારે ભયથી મુક્ત નથી થયો, એ ભયમાં રહ્યો રહ્યો આનંદ કરે છે, એ એનો કૃત્રિમ આનંદ છે, સાચો આનંદ નથી. જ્ઞાનીની પ્રસન્ન મુદ્રા જુદી જાતની છે, એની મુદ્રાની પ્રસન્નતા જુદી જાતની હોય છે, એ અજ્ઞાનીની હોય શકે નહીં. કેમ કે એને અંદરમાં ભય 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 ભય, આમ કંઈક 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 થશે કંઈક થશે, ત્યાં જ ચાલુ છે એનું. એ જ્ઞાની સદાય નિર્ભય છે, એ જ સ્વરૂપના લક્ષ્યથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. શું કહે છે કે આત્મા શાશ્વત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, એવું જે પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું, એવા જે સર્વ જીવોને જોવે છે અને એને સામ્યભાવ ઉત્પન્ન થાય છે, બીજા જીવોની પર્યાયને ગૌણ કરી જાય છે, બીજાને પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે જોવે છે મુખ્યપણે, તો એમાં બે ભાગ કરી નાખે છે, મુખ્ય અને ગૌણ, એની પર્યાય ગૌણ, એનું સ્વરૂપ મુખ્ય. એ જ સ્વરૂપના લક્ષ્યથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે, સર્વોપદ્રવથી વૃત્તિ વ્યાવૃત કરીને આત્મા અક્લેશ સમાધિને પામે છે અને એમની દશા સમાધિમય રહે છે. પોતે તો ઉપાધિમાં સમાધિ છે એ વાત કેટલી વાર લખી છે એમણે, બહારમાં ઉપાધિ છે ને અંતરંગમાં સમાધિ છે, એટલે સંયોગો જેને ઉપાધિ કહીએ એવા છે, અંદરમાં તો અમને સમાધિ બરાબર, મારી સમાધિમાં કાંઈ ફેર નથી, કેમ કે ભિન્ન જાણ્યું છે, એ બધા સંયોગો ભિન્ન જાણ્યા છે. સર્વ પરદ્રવથી વૃત્તિને વ્યાવૃત કરી નાખી છે, છેદી નાખી છે, વ્યાવૃત કરી છે એટલે સર્વ પરદ્રવ્યો પ્રત્યેની વૃત્તિને જેણે છેદી નાખીને આત્મા અક્લેશ સમાધિને પ્રાપ્ત થયો છે, આત્મામાં શાંત શાંત સમાધિ દેમય દશા વર્તે છે, અસમાધાનનું કોઈ કારણ રહ્યું નથી, કેવી વસ્તુ છે. એટલે સમ્યક સ્વભાવ કીધો છે કે જ્યાં અનુભવ કરે છે ત્યાં અનંત પડખેથી અસમાધાનનો અભાવ થાય છે, જ્યાં સુધી સ્વાનુભવ નથી ત્યાં સુધી અનંત પડખેથી અસમાધાન છે, અને એક સ્વાનુભવ થતા સર્વ સર્વાંગ સમાધાન થઈ ગયું, સર્વાંગ સમાધાન, કોઈ અંગે કોઈ અંશે કોઈ ભેદે કોઈ પ્રભેદે અસમાધાન નથી. આમ છે ગુરુદેવે એક વાત કરેલી છે, આમાં પરમાગમ સારમાં આવે છે, ભાવ કરે કે કેવળ જ્ઞાનમાં કાંઈ આશ્ચર્ય થાય કેવળ જ્ઞાનીને, શું કે આ અકસ્માત થઈ ગયો આવો, એવું કોઈ આશ્ચર્ય કેવળ જ્ઞાનમાં થાય કે ન થાય? કેમ કે પહેલા સમયે અનંતકાળનું બધું જણાઈ ગયું છે, પ્રગટ નહીં પ્રગટ થયેલા પ્રસંગો અનંતકાળના કેવળ જ્ઞાન થવાના પહેલા સમયે જણાઈ ગયા છે, તો કેવળ જ્ઞાનમાં જેમ આશ્ચર્ય નથી તેમ જે કેવળ જ્ઞાન સ્વભાવને સ્પર્શીને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું, જેમાં સ્વ અને પર બંને કેવળ જ્ઞાનની પ્રતીતિ વર્તે છે કે કેવળ જ્ઞાન આવું હોય, એને શ્રુત જ્ઞાનમાં પણ આશ્ચર્ય નથી, એને આશ્ચર્ય નથી એટલે એને ક્યાંય અસમાધાન નથી થતું. આમ કેમ થયું, ઓચિંતું આમ કેમ થયું, એ પ્રશ્ન એને નથી. એમ લીધું છે કે આત્મા અક્લેશ સમાધિને પામે છે, એટલી સમાધિ નથી લીધી, શું ક્લેશ રહિત દશાથી એવી સમાધિને પામે છે, અને ત્યાં સુધી ક્લેશ મટે એવું નથી, આવી આત્મસમાધિ પ્રગટ થયા વિના કોઈને ક્લેશ મટે એવું, અંદરમાં ક્લેશની પરિણતિ ચાલુ ને ચાલુ રહીએ, શું આકુલતા 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 એ સંક્લેશ સમાધાન સમાધિ દશાથી મટે છે, અને એ સમાધિ પહેલી વહેલી નિર્વિકલ્પ દશામાં ઉત્પન્ન થાય છે, એને નિર્વિકલ્પ સમાધિ કીધી છે. સમાધિ તો જો કે નિર્વિકલ્પ જ હોય છે, ઉપયોગમાં હોય કે પરિણતિમાં હોય, સમાધિ તો નિર્વિકલ્પ જ છે. આત્મા અક્લેશ સમાધિને પામે છે, પરમ સુખ સ્વરૂપ. આ કોઈ રીતે મૂલ્યાંકન આવે ને એટલે બધા વિશેષણો એટલે માયપ્રા છે. કોઈ રીતે આ ચીજનું મૂલ્ય આવે અને જીવ એક વખત આખા જગતને ગૌણ કરીને, આખા જગતમાં એનું માનેલું એટલું જગત એને છે, બાકી બીજાની હારે એને શું લેવા દેવા છે. જેટલામાં પરિચિત છે એટલું જ એનું જગત છે, બીજું શું છે, બાકી તો કોણ ઓળખે છે. શું તો કે એ બધું ગૌણ કરીને ખોબા જેટલું હોય કે જેટલું હોય એટલું એકવાર પોતાના સ્વરૂપનું મૂલ્યાંકન કરે અને પોતાના સુખને પ્રાપ્ત કરવા માટે કોઈ રીતે પ્રયત્ન કરે. શું કહે છે? પરમ સુખ સ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પાયમા, તે ભગવંતને નમસ્કાર. વાદેવને લીધા અને તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો, તે સત્પુરુષોને પણ નમસ્કાર. આ ગુરુને લીધા એને લઈ રહ્યા આમાં. હા, પરમ સુખ સ્વરૂપ છે ભગવાન કેવા છે? પરમ સુખ સ્વરૂપ છે એટલે નિરંતર ડૂબેલા રહીએ છીએ, અહીંયાથી બહાર નીકળતા નથી. પરમ સુખ સ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, ઉત્કૃષ્ટ, પરમ ઉત્કૃષ્ટ શાંતિ, બે વિશેષણ લગાડ્યા છે શાંત શાંતપણાને. પરમ શાંત અને ઉત્કૃષ્ટ, પરમ ઉત્કૃષ્ટ શાંત એવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પાયમા, એટલે હવે પછી એ સમાધિમાંથી બીજી દશા કોઈ દી કદી થવાની નથી. સર્વકાળને માટે એવી પરમ સુખ સ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત સમાધિમય દશા જેની રહેશે તે ભગવંતોને નમસ્કાર છે. એવા ભગવંતને, અરિહંત સિદ્ધાદિ ભગવંતોને નમસ્કાર છે. પંચ પરમેષ્ઠિને એમાં નમસ્કાર કરી દીધા. તે પરરૂપ પ્રવાહ છે જેનો લક્ષ છે, એમની લક્ષરૂપ પ્રવાહ છે જેનો પરિણતિ લઈ લીધી. જુઓ, લક્ષ છે એ પરિણતિ રૂપ છે, એ કોઈ અધર રહેલી ચીજ નથી, એ પ્રગટ પરિણતિ રૂપ જ્ઞાનની દશા છે. શું? તે પદમાં, એવા શુદ્ધ ચૈતન્ય પદમાં જેનો નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે, જેના જ્ઞાનના લક્ષરૂપ પ્રવાહ જેનો નિરંતર, એ પદમાં લક્ષ ચોંટી ગયું છે એવા સત્પુરુષોને પણ હું નમસ્કાર કરું છું. એ બંને પદને નમસ્કાર કર્યા છે. હવે સ્વરૂપની ભાવના ભાવે છે, આત્મભાવના જેને કહે છે ને, એ આ આત્મભાવના છે. આત્મભાવના એમણે ભાવી છે, આ 833માં ભાવી છે. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, આ ભિન્નપણાની ભાવના આવી ગઈ. 12 ભાવના હોય છે ને એમાં, એમાં ભિન્ન એકત્વ, સ્વરૂપથી એકત્વ અને પરદ્રવ્યથી અન્યત્વ, એ અન્યત્વ ભાવના થઈ ગઈ. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, પરમ ઉત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર છું અને એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું. બધે હું છું, હું છું લઈ લેવો. જેટલા વિશેષણ છે ત્યાં બધે એવો હું છું, એવો હું છું, એવો હું છું, વારંવાર એમ થાય એને ભાવના કહેવામાં. ભાવના છે એક વખત થાય ને રહી જાય એમ નથી, આજ થાય ને પછી વળી કાલ થાય, આજે સ્વાધ્યાયમાં આવ્યા ત્યારે આત્માની ભાવના થઈ, હવે કાલ સ્વાધ્યાયમાં આવીએ ત્યારે આત્માની ભાવના થાય, એમ ભાવના નથી. થયા જ કરે, ભાવના તો થયા જ કરે, એનું નામ ભાવના છે. આ ભાવુકતામાં એવું થાય, આ જુદી જુદી વસ્તુ છે. ભાવુકતામાં ભાવુકતા આવી જાય, એ ઉભરા જેવું છે, પછી સમાઈ જાય, બંધ થઈ જાય, વળી પછી ક્યારેક ભાવુકતા આવે એમ નહીં. ભાવના છે તો નિરંતર રહે છે. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, અને બીજા પદાર્થો સાથેનો વ્યવહાર ચાલુ છે ને પરિણામોનો, તો ભાવનાઓ એને ભિન્નપણું ભાષા વગર રહે નહીં. તો એને ભાવના છે. ભિન્નપણું એમાં ન આવે, ભિન્નપણાનો ભાવ ન આવે તો તો સ્વરૂપની સ્વરૂપની અભિન્નતાની કે અન્યત્વતાની ભાવના ક્યાં રહી? એ ભાવના રહી નહીં. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. આ એકત્વ ભાવના છું, એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર છું, અને એકાંતે શુદ્ધ અનુભવ સ્વરૂપ છું. જો આ મિથ્યા એકાંત થાય, સમ્યક એકાંત, એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ હું છું. ભાવનામાં એકાંત લીધું છે, એ ભાવના જોરદાર છે ને. એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું, કેમ કે મારામાં બીજાનો અનુભવ થઈ શકે પરિસ્થિતિ નથી, માટે એકાંત શુદ્ધ અનુભવ રૂપ છું એમ. અન્ય ભાવનો ને અન્ય દ્રવ્યનો મને અનુભવ નથી. ત્યાં પછી વિક્ષેપશો, પછી આવી ભાવના હોય એને પરિણામમાં ખળભળાટ શેનો એમ કે છે. શેનો વિક્ષેપ? કોઈ એને વિક્ષેપ નથી. ત્યાં વિક્ષેપશો, ત્યાં વિકલ્પશો, પછી બીજો વિકલ્પ શું આમાં? આવા નિર્વિકલ્પ સ્વરૂપને વિશે વિકલ્પનો અવકાશ નથી. શું? પોતાના નિર્વિકલ્પ સ્વરૂપને વિશે નિર્વિકલ્પ ભાવનાને સમાધિ છે, ત્યાં વિકલ્પનો કોઈ અવકાશ નથી. સુભાનીજી, બહુ અમુક શબ્દો બહુ સારા નીકળી ગયા છે. આત્માને એક વિકલ્પ થાય છે અને ફાંસી લાગે છે. શું કે છે? કેવા શબ્દો કાઢ્યા છે. નિર્વિકલ્પ સ્વરૂપ છે, અંદરમાં નિર્વિકલ્પ સમાધિની પરિણતિ ચાલે છે, અને બહારમાં જોડે એક વિકલ્પ થાય છે અવસ્થાના એક ખૂણામાં. આત્માને ફાંસી લાગે છે કે શું? એવું દરજ થાય છે કે આત્માને જાણે કોઈ ફાંસી દેવા તૈયાર ન થતું હોય. ત્યાં વિકલ્પ છો, ત્યાં ભય છો. આવું જ્યાં સર્વથી ભિન્ન અવ્યાબાધ ચૈતન્ય શાંત સ્વરૂપ પરમોત્કૃષ્ટ સુખ સ્વરૂપ છે, ત્યાં ભય છો. જ્યાં દુઃખનો પ્રવેશ નથી ત્યાં ભય છો. ત્યાં ખેદ છો, કાંઈ નુકસાન જાય કે લૂંટાઈ જાય કે ઓછું થઈ જાય કે કાંઈ કમી થઈ જાય એનો ખેદ છો. બીજી અવસ્થા છે, કોઈ પણ પ્રકારની બીજી અવસ્થા કેમ થાય આ સિવાયની? એકાંત અનુભવ શાંત સુખ સ્વરૂપ છું ને, ત્યાં બીજી અવસ્થા છે. હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ, જુઓ એવી ભાવનામાં શબ્દો આવ્યા છે. હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ છું, એકદમ ભાવનામાં આવે છે ને, એટલે શુદ્ધ શુદ્ધ લંબાઈ ગયું છે. શુદ્ધ શુદ્ધ ઉત્કૃષ્ટ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ એટલે ઉત્કૃષ્ટ શુદ્ધ, પરમ શાંત ચૈતન્ય છું. પરમ શાંત, પૂરેપૂરી અનંત શાંતિનો પિંડ એવો ચૈતન્ય પદાર્થ છું. હું માત્ર નિર્વિકલ્પ છું, હું તો માત્ર નિર્વિકલ્પ છું, વિકલ્પનો મારામાં કોઈ અવકાશ નથી. શક્તિ સ્વરૂપ છે ને, નિર્વિકલ્પને વિકલ્પ વિશેષણે પર્યાયને લાગુ પડે છે. આ તો સમજાવવા માટે કોઈને કોઈ ભાષા આવે છે. હું માત્ર નિર્વિકલ્પ છું, હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું અને તન્મય થાવ છું. નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું, ઉપયોગ સ્વરૂપનો ઉપયોગ કરું છું. નિજ સ્વરૂપ કેવું છે? કે ઉપયોગ સ્વરૂપી આત્મા છે ને, ઉપયોગમય થાવ છું. હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું, તન્મય થાવ છું, એટલે મારા સ્વરૂપમાં હું લીન થાવ છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ રીતે એમણે છેલ્લી ચાર નીતિમાં, 3.5 નીતિમાં આત્મ સ્વરૂપની ભાવના ભાવી છે. આત્મ સ્વરૂપની ભાવના આત્મ સ્વરૂપના અનુભવનું કારણ છે. અનુભવને બીજી ભાષામાં પ્રાપ્તિ કહે છે, કે સ્વરૂપની ભાવના સ્વરૂપની પ્રાપ્તિનું કારણ છે, અને શુદ્ધ ભાવના સ્વરૂપની શુદ્ધ ભાવના કદી નિષ્ફળ જતી નથી, આ ગેરંટેડ વાત છે. જ્ઞાનીઓના, અનંત જ્ઞાનીઓનો એ અનુભવ બોલે છે. શું? અનંત જ્ઞાનીઓના અનુભવનો એ પોકાર છે કે શુદ્ધ અંતઃકરણથી સ્વરૂપની ભાવના ઉત્પન્ન થાય, એને સ્વરૂપ પ્રાપ્તિ ન થાય એવું ત્રણ કાળમાં બને નહીં. આમ છે તો પછી આમાં આમાં વિટમણા ક્યાં રહી? આમાં કઈ જાતની વિટમણા રહી? ક્યાં વિટમણા રહી? કેવી રીતે વિટમણા થાય છે? માર્ગ તો ભગવાનનો માર્ગ તો આવો સુગમ અને સરળ છે, વિટમણા વગરનો છે, માટે સુગમ અને સરળ છે. સીધી વાત છે. તારું આવું મહાન સ્વરૂપ છે, પરમોત્કૃષ્ટ શાંત અને પરમ પરમોત્કૃષ્ટ સુખરૂપ સ્વરૂપ છે, એની ભાવના કરવી એમાં કોણ રોકે? એની ભાવના કરવી એને કોણ રોકે? જેને પોતાની ભાવના કરવી છે એને જગતમાં કોઈ રોકનાર નથી. એને કાંઈ વચ્ચે અંતરાય પડે એવું છે નહીં. અંતરાય નાખે તો પોતે, અને અંતરાય ન થાય તો પણ પોતે છે. હા, સાચો પ્રયત્ન, અંતરથી સાચો પ્રયત્ન કર્યો નથી. ખરી વાત તો એ, બાકી કરે તો સુગમ અને સરળ છે એવું છે.
આદિ દેવ તિથિ મંગળ ભગવાનનો જય હો.